अरे प्रभु, ज्ञानी कैसे कि लेखू न लेखू साथ संबंध नहीं, आ त्रणेय अभेद परिणाम थी गया। ज्ञान दर्शन अने चारित्र एनु परिणाम आत्मा में जुदू जुदू नहीं। એટલે જયારે દશાનું ઓળખાણ કરવું છે જ્ઞાનીનું, ત્યારે જ્ઞાની રત્નત્રયનો ધારક છે। શ્લોક બોલીએ, અરહંતો ભગવંત ઇન્દ્ર મહિતા, પછી સાધુનું શું બોલીએ છે? રત્નત્રયનું આરાધન કરનાર સાધુ છે, એને પંચ પરમેશ્વરીના સ્થાન છે। સાધુ થી નીચેના પદને પંચ પરમેશ્વરીમાં સ્થાન નથી। આવો મહામંત્ર, પરાપૂર્વનો અનાદિ મંત્ર, એની અંદર પણ પંચ પરમેશ્વરી અર્યત સિદ્ધ ઉપાધ્યાય આચાર્ય ઉપાધ્યાય ને સાધુ સાધુ પદથી નીચે આપણા જ્ઞાનીઓ ઉતરા નથી। આ સાધુ પદની અંદરનું મિનિમમ ક્વોલિફિકેશન રત્નત્રય નો આરાધક સાધુ છે, એ રત્નત્રયનો આરાધક છે, રત્નત્રયનો ધારક અને આરાધક। તો એ રત્નત્રયની અંદર અભેદ રૂપે છે, એટલે હવે કઈ સાધુનું ઓળખાણ, જ્ઞાનીનું ઓળખાણ, ચારિત્રવાનું ઓળખાણ ભેદમાં ન કરવું, ભેદથી ન કરવું। જ્ઞાનથી કોઈને આપણે પારખવો નહીં, એનું દર્શન તો અમથી દેખાવાનું નથી, કારણ કે રસ નહીં, દર્શન કેવી રીતે દેખાય? જ્ઞાન તો હજી એની સભામાં જઈએ તો અમે પકડી પાડીએ, ચારિત્ર થી ખબર પડી જાય છે અમને તો,
લિંગ છે
કેમ કે એને શું લીધું છે, આત્મા શું લિંગ છે, શું આત્મા છે, શું ચિહ્નો છે એના ઉપરથી, પણ એ બધી ઓળખાણ ખોટી છે। જ્યાં જ્ઞાન છે સાચું ત્યાં ચારિત્ર છે, અને દર્શન પણ છે, જે દર્શન છે ત્યાં ચારિત્ર ને જ્ઞાન છે, જે ચારિત્ર છે ત્યાં દર્શન ને જ્ઞાન છે। આ અભેદ છે, આ ભેદ નથી। અને આપણે અત્યારે ધર્મની અંદર આ ભેદ શોધી શોધીને આપણે જ્ઞાની આગળ ગયા, પછી આ ચારિત્ર વાળા મહાત્મા આગળ ગયા, પછી આની આગળ ગયા, અરે ભાઈ આવા ભેદ તે ક્યાં ઉભા કર્યા? વિતરાગ માર્ગમાં તો આ કઈ છે નહીં, રત્નત્રયને તો એક જ કહ્યું છે, અને જ્યારે વર્તે તે આત્મારો, એ ત્રણેય અભેદ છે ત્યારે એ જીવની દશા કેવી છે? આત્મારો શું એની શ્રદ્ધા છે? હું સર્વથી ભેદ ચુકાશો ને, આ આત્મારો છે, આ દશા એ આત્મારૂપ જ, આત્મા છે એટલે આત્મારૂપ છે। અને એ આત્મારૂપ ક્યારે છે? કે જ્યારે એનું દર્શન, જ્ઞાન અને ચારિત્ર અભેદ પરિણામથી છે। પરિણામમાં ભેદ નથી, જ્ઞાનનું પરિણામ જો ભેદયુક્ત હોય, ચારિત્ર ન હોય, અને જ્ઞાન છે એનું પરિણામ વિદ્વતા છે, ભાષા ઉપરનો સંયમ છે, વાણી વિલાસ છે, અને વાદ વિવાદમાં પહેલો નંબર લાવી શકે એમ છે, પણ પરિણામ શેનું છે? ચારિત્ર નથી, તો એ જ્ઞાન નથી। તે ત્રણેય અભેદ પરિણામ છે। હું જાણું છું કે દેહ ને આત્મા જુદા છે, એ જુદા હોવા છતાં સમગ્ર આરાધના દેહની જ આડપંપાણ નહીં, સાધન શીલા પણ કયું કે 464 નું પત્ર 446 અજ્ઞાની પોતાને જ્ઞાન દશા માનતો હોય, સરસ પત્ર વાંચો 468 પાના નંબર 383 બધા સાંભળે લાગજો।
મુંબઈ ભાદર બાબત 1949 અજ્ઞાન દશા વર્તતી હોય અને તે દશાને જ્ઞાન દશા જીવે ભ્રમાદિત કારણથી માની લીધી હોય, ત્યારે તેવા તેવા દેહને દુઃખ થવાના પ્રસંગોમાં અથવા તેવા બીજા કારણોમાં જીવ દેહની સાતાને ભજવાની ઈચ્છા કરે છે અને તેમ વર્તવાનું કરે છે, સાચી જ્ઞાન દશા હોય તો તેની દેહને દુઃખ પ્રાપ્તિના કારણો વિશે વિષમતા થતી નથી અને તે દુઃખને ટાળવા એટલી બધી ચીવટ પણ હોતી નથી,
કેટલી સ્પષ્ટતા આપી છે પણ જુઓ જ્ઞાનની, કે એ જો પોતે અજ્ઞાની હોય અને જ્ઞાન દશાનું પેલું કે દેહ ને આત્મા જુદા છે, આ પેલું જ્ઞાન, ખાસ જ્ઞાન, મુષ્ટિ જ્ઞાન, એને પેલો જ બોધી મળે જ્ઞાની પાસેથી કે દેહ ને આત્મા, બાકીનું બધું પેલું વિવરણ છે, બેસ્યું એનો કે દેહ ને આત્મા જુદા છે, તો કે એને માની તેવા દેહ ને, આવા જ્ઞાનીને દેહ ને દુઃખ થવાના પ્રસંગમાં અથવા તેવા બીજા કારણોમાં જીવ દેહની શાતાને ભરે છે, અને પછી પાછું લખ્યું જ આગળ અને તે વર્તવાનું કરે છે, પાછું દેહની શાતા ભજે છે, એટલું તે મને સારું થઈ જાય એમ નહીં. બધો એનો જે કઈ પુરુષાર્થ છે એ દેહની શાખા ઉપર જ કેન્દ્રિત થયેલો છે, અને એને જ્ઞાન આપણે કઈ જ્ઞાની, તો પેલા જ્ઞાની ક્યાં, અને તો આનું ભાઈ દેહ ને આત્મા જુદા છે એવી જુદાપણાની આને કોઈ પ્રતીતિ નથી, આને તો દેહ તે જ આત્મા છે, દેહ તે. આગળ વધ્યો પછી અજ્ઞાની ભાષા તો તમે સાંભળી નથી, સાંભળો ત્યાં દેહ તે આત્મા અને આત્મા સો કરવા લે મારા પગદા સદગુરુ મને પરમાત્મામાં કોઈ ભેદ કરીશ ના, દેહ તે આત્મા અને આત્મા સો પતિ ગયું તો પછી ભૂલી જાય ત્યારે શું કીધું, જય બાપજી જય બાપજી. પણ એનો પાયો જે જ્ઞાન નો છે એ ખકડી ઉઠ્યો છે, પાયામાં શું છે, દેહ ને આત્મા છે. જ્ઞાની દેહાદિના પ્રસંગમાં હર્ષ શોક કરે આ લક્ષણ કૃપાળુ એવો બહુ સાદું હોય કે સાદું કે જ્ઞાની દેહાદિના પ્રસંગમાં હર્ષ શોક કરે અભેદમાં પેલા જ્ઞાન હોય બેઝિક, ખાસ જ્ઞાન, મુષ્ટિ જ્ઞાન, એના ઉપર એને સંકેત હોય એવી પ્રતીતિ એની હોય અને તે પ્રતીતિ શુદ્ધ હોય, મિક્સ નહીં, આવી શુદ્ધ પ્રતીતિ હોય એવો એના સ્વભાવની સ્થિરતા હોય. આ અભેદ થઈ ગયા. આમાં જ્ઞાનને ક્યાં છૂટું પાડવું, દર્શનને ક્યાં છૂટું પાડવું, કે ચારિત્રને ક્યાં છૂટું પાડવું, બોધ શ્રદ્ધા પ્રતીતિ અને સ્વભાવ એકરૂપ છે, જેવું જ્ઞાન છે એવી જ શ્રદ્ધા છે દર્શન એટલે શ્રદ્ધા, અને જેવી શ્રદ્ધા છે એવો સ્વભાવ છે, ત્રણેય એકરૂપ છે. અને ચારિત્ર હોય અને જ્ઞાન ન હોય એવું પણ બનવા યોગ્ય નથી, જ્ઞાન હોય અને દર્શન ન હોય એ પણ બનવા યોગ્ય નથી. મોક્ષ માર્ગમાં જે મોક્ષનો આરાધક છે એટલે સાધુ છે, એ રત્નત્રયનો આરાધક છે. કે એવું આવ્યું નથી કે સાધુ માત્ર લિંગ રૂપ ચારિત્રનો ઉપાસક છે, નહીં, એ રત્નત્રયનો આરાધક છે. એની સાધુપણાની ઉપાસનાનો આધાર તો એનો બોધ છે, જ્ઞાન છે, એનું શ્રદ્ધાન છે. જ્યારે વર્તે તે આત્મરૂપ થઈ ગયો, જ્યારે અભેદ પરિણામ થાય તો એ આત્મરૂપ થઈ ગયો. આત્મરૂપ થયો એટલે ત્રણેય એકથી આત્મરૂપ થયો. શું થયું પણ અરે દેહરૂપ મટી ગયો, જો દેહ પેલા દેહરૂપ હતો હવે એ બધું થઈ ગયું તે આત્મરૂપ થયું. ત્રણેય બરાબર અભેદ પરિણામ જો થયા તો આત્મરૂપ થયો તો શું થયો, દેહરૂપ મટી ગયો, પતી ગયું, વાત પૂરી થઈ ગઈ, હું દેહરૂપ છું એ વાત આવી ગઈ. અનાદિકાળથી આપણે ત્યાં કયો ભાવ છે? હું દેહરૂપ છું. અને હવે એ થઈ ગયું આત્મારૂપ. તો આત્મારૂપ થયો એટલે એનું અનાદિકાળનું દેહરૂપ ગયું. વાહ, બે ભેગા જો, બે ભેગા હોવા છતાં એ આત્મારૂપ થઈ ગયો અને આપણે દેહરૂપ. દેહાદિરૂપ ભાવ એટલે કૃપાળુદેવ કહે કે જો અશરીરી ભાવ આ કાળમાં નથી તો
અમે નથી,
કારણ કે અમે દેહરૂપ નથી. અમને દેહ ભાવ દેખાડો પાલતો નથી. અમે દેહ તારી છીએ કે કેમ અમને ખબર કે અમને દેહ છે. ઓહો, અમને ખાવા પીવા આટલી તીવ્ર સ્મરણ શક્તિ હોવા છતાં અમે ખાધું છે કે એનું અમને સ્મરણ રહેતું નથી. દેવમાં એના સંસ્મરણમાં લખાતા કઈ કે ભાઈ તમારા વિજ્ઞાનમાં કેટલી વાત છે સ્વાધ્યાયમાં? તો કે માં મેં નથી ખાધું. તો કે ના ભાઈ, બાકી છે, રાહ જુએ છે, લાવ માં ખાઈ લે. જો ખાઈ લે કેવી દશા દેહાતી પણ છે. એ જ્ઞાની દેહ છતાં જેની દશા વર્તે દેહાતી, એ જ્ઞાની આત્મારૂપ છે. દેહાતીતરૂપ થયો, દેહરૂપ ગયું. એ જયારે વર્તે તે આત્મા, અને પછી આત્મા રૂપે જ સરસ.
દેહ માર્ગ જીવનો પાણીઓ કિમા કાનો તે નિર્ગ સ્વરૂપ મૂળ માર્ગ સાંભળો જીવનો.
જે આત્મારૂપ થયો એ મારા જીનનો જીનનું મારો આ છે. ત્રણેય તત્વો અભેદ પરિણામથી જ્યારે વર્તે એ જીનનો માર્ગ છે. અને અથવા તો એ જે કીમા પામ્યો તે નિજ સ્વરૂપ આ જ છે. જ્ઞાન દર્શન અને ચારિત્રની એકતા અને અભેદતા.
હવે બાકી શું રહ્યું?
કેમ બાકી રાખવું છે? બાકી રાખે એ સંસાર છે. માર્ગ મોક્ષ નો એ પૂર્ણતાનો માર્ગ છે. અપૂર્ણતાનો માર્ગ, પૂર્ણતાના લક્ષ્ય શુદ્ધ સ્વરૂપને પ્રાપ્ત કરવું છે. શુદ્ધાત્મા જોઈએ છે, નિજ સ્વરૂપ શુદ્ધ જોઈએ છે. તો પછી મિક્સ તો ત્યાં જ કરે છે. ક્ષયોપશમનું સ્વરૂપ તો અનંતમાં ચાલે, ઘણા ભાવોમાં ચાલે, મિશ્ર સ્વરૂપ ચાલ્યા કરે. કેટલી વાર દેવ દીક્ષિત થયો છે, કેટલી વાર પંડિત થયો છે, કેટલી વાર વિદ્વાન થયો છે, કેટલી વાર એને ધર્મોપદેશક થયો હશે, ચારિત્ર પાળ્યા હશે, પણ બધું મિક્સ છે. અભેદ પરિણામમાં નથી. ભેદથી આપણે બધા સમ્યક જ્ઞાની અને સમ્યક દર્શની હતા. અને સમ્યક ન આવે, કારણ કે સમ્યકમાં ત્રણે જોડવું પડે. ઉમા સાથે સમ્યક શબ્દ આગળ જોવું પડે, પછી લખ્યો છે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી. તો સમ્યક કેને લાગુ પડે? આપણે એમ કહે કે સમ્યક દર્શન ને લાગુ પડે, સમ્યક જ્ઞાન ને નહીં, સમ્યક ચારિત્ર ને નહીં. પણ સમ્યક શબ્દ જયારે લાગ્યો ત્યારે ત્રણેય ભેદ થી આ જીવ અનેક વાર આરાધક કરે છે, પણ પૂર્ણ આત્મારૂપ પામ્યો નથી, પૂર્ણ પોતાનું સ્વરૂપ પામ્યો નથી. અને ક્યારેક ક્યારેક આવી ભ્રાંતિ થાય કે એક અંગ પાવરફુલ હોય તો આપણને લાગે કે આપણે ઘણું કર્યું છે, પણ ક્યારેક દર્શન આવે તો દર્શનની શ્રદ્ધા પાછી સ્થિર ટકે નહીં. ક્યારેક દર્શન થાય તો ખોટું થાય, મિથ્યા દર્શન થાય. દેહ ને આત્મા જુદા છે તો આવું થાય કે દેહ નું દેહ કરે આપણને કઈ નિયારે લાગતું વળગતું નથી, એ દર્શન છે. આવું ચાલ્યા કરે છે જીવનો માર્ગ, અને તે પામી અથવા તો એ નિજ સ્વરૂપ પામે. જીવનો માર્ગ એ નિજ સ્વરૂપ પામવાનો માર્ગ છે. જીવ માર્ગ અને નિજ સ્વરૂપની ઉપલબ્ધિ એ બે જુદા, એ બંને એક જ છે. તો માર્ગ અને માર્ગે ચાલનાર સાધક અને સિદ્ધ હવે બે જુદા નથી, એને સમાપતિ કહે છે. ધ્યાતા ધ્યાન અને ધ્યેય, જ્ઞાતા જ્ઞેય અને જ્ઞાન, આ બધાની એકરૂપતા થઈ ગઈ. એમ દર્શન જ્ઞાન અને ચરિત્ર એકરૂપ થઈ, ભેદ નથી, અભેદ પરિણામ એ પૂર્ણ સ્વરૂપ પામ્યો હોય. તો જીન માર્ગ અને પૂર્ણ સ્વરૂપ, તો માર્ગ અને મોક્ષના ભેદ જબરદસ્ત વાત છે. તો કૃપાળુ દેવે મોક્ષ માર્ગ આપ્યો આપણને, મોક્ષ તો સમજાયું નહીં. તો કે મોક્ષ માર્ગમાં મોક્ષ મોક્ષ માર્ગ થી મોક્ષ ભિન્ન છે. તો તેહ માર્ગ જીનનો પામ્યો હોય, આ જીનેશ્વરનો અભેદતાનો માર્ગ જયારે આત્મારૂપ થાય ત્યારે પામી ગયો ભિન્ન માર્ગ. મૂળ માર્ગ જે કયો તો એ પામી ગયો, અથવા શું પામ્યો? તું તારો સ્વરૂપ પામી ગયો એમાં આ રત્ન કયું? તમે પામી ગયો જીનેશ્વરનો માર્ગ તું પામ્યો, કારણ કે તું નિજ સ્વરૂપને પામ્યો. જીન પદ નિજ પદ
લક્ષ થવાની શાસ્ત્ર સુખદાય.
ભાઈ જીન પદ અને નિજ પદ, તું તો જીનનો માર્ગ ન પામ્યો, જીન થઈ ગયો. નિજ સ્વરૂપ એટલે જીન સ્વરૂપ. નિજ સ્વરૂપ અને જીન સ્વરૂપ જુદા નથી. જો અભેદ પરિણામ હોય તો, જો રત્ન ત્રયનું અભેદ પરિણામ હોય તો જે સ્વરૂપ આ જીવનું છે એ સ્વરૂપ અને જીનનું સ્વરૂપ, એનું નિજનું સ્વરૂપ અને જીનનું સ્વરૂપ, એમાં કઈ ભેદ નથી. તો તું જીનના માર્ગે ચાલતા જીન થઈશ. અરિયંત ભજો, અરિયંત ભજો,
જીનવર થઈ
જીનવર થઈને
જે જીન આરાધે
જીન, તે સહી જીનવર હોય. આ એક જ દર્શન એવું છે કે જેને આત્માની સ્વતંત્રતા, સ્વાયત્તતા અને પૂર્ણતાની વાત કરે છે. અન્ય દર્શન બરોબર છે પણ એક મર્યાદામાં અટકી ગયા છે. પૂર્ણતાની વાત છે. આ આત્મા પરમાત્મા સ્વરૂપ થયો એટલે પરમાત્માના જેવો જ, એમાં એકતાની કાંઈ ઓછો વધતો નહીં, એનું અસ્તિત્વ પણ જતું નથી, એની પૂર્ણતા પણ ઓછી. ક્યાંય કે કોઈ વાતે ઉણો અધૂરો રહેતો, એટલે કૃપાળુ દેવે તો ઓળખાણ આપીને કહ્યું કે સર્વ જીવ છે સિદ્ધ સમ. અમે સિદ્ધને ભજવાથી સિદ્ધ થઈશું, સિદ્ધથી ઓછા નહીં, નીચી પદવી વાળા નહીં. જ્ઞાનીનું સરણું લેવાથી જીવ જ્ઞાની બને છે, પરમાત્માનું સરણું લેવાથી જીવ પરમાત્મા બને છે. જીન નું શરણ લેવાથી
જીન
સ્વરૂપ પામ્યો, પણ તારું નિજ સ્વરૂપ કેવું? કે જેના માર્ગ થી તું પામ્યો જીન ના માર્ગ થી કેવું? કઈ ભેદભાવ નથી. સરસ અન્યમાં છે કે શિવો ભૂતવા શિવમ ભેદ, તું શિવ થા જીવ માંથી શિવ. પણ જુદા જુદા દર્શનોની અંદરની એમની જે વ્યાખ્યા છે થોડી થોડી વધતી ઓછી ચાલ્યા કરે. જેટલો દર્શનનો ઉઘાડ થાય અને જેટલું જ્ઞાન એની સાથે સંકિત પ્રગટે તેટલા પ્રમાણમાં આવે, નહીં તો એ વાત અને ત્યાં અટકાવી દઈએ. પછી કોઈ વાર એમ થાય કે અમારે સેવક જ રહેવાનું છે, એમાં આત્માની પૂર્ણતા માની લઈએ, તો સેવક એ પૂર્ણતા નથી. અહીંયા વાત અધૂરી રહી જાય છે. વાત બરોબર છે પણ અટકી ગઈ છે. કઈ વાંધો નહીં, જે ત્યાં છે તો ત્યાંથી ફરી એની યાત્રા આગળ વધશે. આપણે કઈ એની ચિંતા નહીં કરવાની. પણ આ માર્ગ જે મળ્યો છે વિતરાગનો, એ તો પરિપૂર્ણ માર્ગ છે. પરિપૂર્ણ ધ્યાની પરિપૂર્ણ છે. અને સાધના પરિપૂર્ણતાના લક્ષ્ય જ કરવી જોઈએ. કોઈ જીવ સાધના કરે તો એને પૂર્ણતાના લક્ષ્ય સાધના કરાય, અપૂર્ણતાના લક્ષ્ય સાધના કોઈ દિવસ કરવી નહીં. મારે સિદ્ધ જ થવું છે તો જ આ સંકેત આવશે, આ સર્ગાન આવું સ્થિર, નહીં તો સ્થિરતા કદાચ આવી શકશે નહીં. કે ના ના, અત્યારે હું આટલે એક મુનિ સુધી પહોંચ્યું પછી વાંધો નહીં, અથવા આટલા ગુણ સ્થાનકે પહોંચ્યું પછી વાંધો નહીં. સાધનાની શરૂઆત તો 14મા ગુણ સ્થાનકને લક્ષમાં રાખીને જ થાય, 7માને રાખીને ન થાય, 4થાને રાખીને નક્કી કરે કે જો આ આત્મા પરમાત્મા આવે તો પરમાત્મા પદ મારે પ્રાપ્ત, તો સાધના એ જ કરવી છે મારે. મુનિપણો વગેરે બધા પગથિયા છે, એ તો આવે ને ન પણ આવે, કોને ખબર. મરુદેવા માતા મુનિપણા વિના મોક્ષ ગયા છે. તો માર્ગ પૂર્ણતાનો છે. તમે કોને કીધું તારો કે પગલું ભરવું પડશે તારે? ઓવરટેક ઇન હાઈવે ઇઝ પ્રોહિબિટેડ. પણ મોક્ષના માર્ગમાં ક્યાંય ભીડ નથી, ડાયરેક્ટ જાય. સરસ એવી રીતે માર્ગની પ્રરૂપણા એવી કહી છે, કોઈ જીવને જરાય પ્રમાદી રહેવા દીધો. અપ્રમાદનો માર્ગ છે, પણ પહેલેથી જ કીધું છે કે પૂર્ણતાનો લક્ષ્ય સાધના શરૂ કરે. અર્ધદગ્ધ સ્થિતિમાં નહીં. મારે પ્રભુ અહીંયા મનુષ્ય લોકમાં ભરત ભૂમિમાં કંટાળ્યો છું, આવતો જન્મ હવે અમેરિકાના થાય, આજી સાધના ન થાય. હવે અહીંયા આ દુનિયા તો જોઈ લીધી, હવે મને તું ગોલોકમાં લઈ જાય કે આ લોકમાં લઈ જાય કે પરલોકમાં લઈ જાય કે દેવલોકમાં લઈ જાય, એ પણ સાધના ન થયો. દેવલોક માટેની સાધના ન થાય. એ દેવલોકની સાધના કરવાવાળો નરકમાં જ જાય, નરકમાં જ જાય. કારણ કે એ સાધના ખોટી છે, વિષયની છે, આકાંક્ષાની છે, લાલસાની છે, વાસનાની છે. તો એ સાધનાના પરિણામ દંડના જ થાય. ચૂકી જાય ઉતારો તો મનુષ્ય પણ જાય અને દેવલોક તો મળે કે ગાંઠ ના જાય. બધા સાધના સિદ્ધપદની જ કરવાની. સિદ્ધપદ જોઈએ છે એટલી ઉતરતું, એટલી પદ નથી જોઈતું. એ પણ અહીંયા જૈન દર્શનમાં એટલી સ્પષ્ટતાથી વાત નથી છે. તે માર્ગ જીવનો પામ્યો રે, કેવા પામ્યો તે નિજ સ્વરૂપ, પોતાનું સ્વરૂપ. હવે આ સ્વરૂપ પામ્યો છે કોનું? પોતાનું. અને પોતે કોણ? આત્મા. કેમ કે આત્મરૂપ થયો છે. જ્યાં સુધી દેહ હતો ત્યાં સુધી પોતારૂપ નહોતો, અને માનતો તો પોતાનો. તમે મારું અપમાન કરી નાખ્યું. કોનું કહ્યું? ફરિયાદ એ તું નથી. તો અનેક પ્રકારના જે વિષમ ભાવો છે, વિષમ માન્યતાઓ છે, મિથ્યા માન્યતાઓ છે, આ બધી અજ્ઞાનની સંતતિ છે. ભ્રમનો કોઈ પાર નથી, ભ્રાંતિ એનો કોઈ પાર નથી. અને એને માટે એક શબ્દ સરસ મૂક્યો છે, બહુ સરસ શબ્દ ગીતામાં પણ આપ્યો છે, જૈન દર્શનમાં પણ. વ્યામ, મોહમાંથી ઉત્પન્ન થયેલી ભ્રાંતિ, મોહજન્ય ભ્રાંતિ. આ મારા જ છે હવે એમાં કઈ શંકા છે? આ દાદા અમારા ગુરુ, મારા સ્વજનો, અમારા કુટુંબીઓ, પરિવાર, અર્જુન કે છે ભગવાન કે તને વ્યામો થયો છે, પણ હવે તો મારા છે કે ખોટું છે? પેલા મોહ છે તને, આ મારા છે એ પછી ની વાત થઈ કે. એટલે પોતાને જેમ હું પણ આમાં જેમ પોતાનું બે બુદ્ધિ હોય એ વ્યામોહ છે. આવો વ્યામોહને કારણે આખા સંસારમાં આપણને મારાપણાના ભાવ કોરી ખાય છે. છૂટતું નથી મહત્વ, મોહના બંધન કરતા વ્યામોહના વધારે થાય છે. મારે ને એને એટલો સંબંધ, આ હવે તમારા હા ને તાણ કઈ કોઈ નથી એવો રહેવા દે. તમે હાર્ટ એટેક થાય તો એને કઈ લખતા હોય? વ્યામોહ. આ વ્યામોહમાંથી પણ છૂટવું જોઈએ. તત્વના યથાર્થ દર્શન વિના આ ક્યારેય આપણને તત્વની સમજણ નહીં આવે. સંપૂર્ણ એ પરિપ્રેક્ષની અંદર જે જ્ઞાની ભગવંત જે સમજાવે છે એમાં, એટલે એને નિજ સ્વરૂપ અને જીન સ્વરૂપ એમાં ભેદ નથી. એટલે કહે છે કે તું જીનના અવલંબને સાધના કર, બીજાને નહીં. આત્મ સ્વરૂપ અગમ્ય તે અવલંબન આધાર જીન પદથી દર્શાવે, બીજું કોઈ પદ ન મળતું. દેહ સ્વરૂપ, જે તારું સ્વરૂપ છે આત્માનું એ અગમ્ય છે, તને નહીં પકડાય કદાચ, નહીં લક્ષમાં આવે. એટલે સાધનાનું લક્ષ સાહેબ અમે શું કરવું? આત્મ સ્વભાવ તો અગમ્ય છે. હવે આત્મ સ્વભાવને જાણવા માટે કંઈક એવો નમૂનો તો આપો કે જેની સામે જઈને અમે કરીએ. તમે કહો છો કે મારા બાપાનું પોર્ટ્રેટ કરી દો, ચિત્રકાર કુશળ છે, પણ તારા બાપાનું પોર્ટ્રેટ મારે કરવું કેવી રીતે? ફોટો બોટો કંઈક હોય તો આપ, કે મુખડું કેવું છે, હું શું આંખ માથું શું કરું, કેવી રીતે કરું? સેમ્પલ જોઈએ, કઈ કોઈને કોઈ રોલ મોડેલ તો કઈ ને કઈ નમૂનો જોઈએ. પરમાત્માના શાસનમાં જીનેશ્વરના માર્ગની અંદર કહ્યું છે, લે નમૂનો તમે આપ્યો. શું જીનેશ્વર? ઓહો, પૂર્ણતાનો નમૂનો. આ અન્ય સાધનામાં આ ન મળે. ગાંડો કયો આવું કરે? તું ભગવાન જીન પદથી દર્શાવેલો તે સ્વરૂપ પ્રકાર. આ સ્વરૂપ છે તારું આત્મ સ્વભાવ તો નથી ઓળખાતો, અગમ્ય છે, નથી પકડાતો, કેવો હશે કેવો નહીં. એટલે કવિ હોય ને કવિતા કરે, કોઈ કહેશો કે ભગવાન કેવા હશે, તો હિંડોળે હિચકતા હશે, ભજીયા ને લાડવા ખાતા હશે, હવારામ કરવા જતા હશે, મજા આવી જાય. પછી આનો આમ ભગવાન આવી જાય, પછી એની આરાધના કેવી થાય? તો એ કે તરત ભગવાન ને પૂજા કરીને કેટલો લાડવાનો પ્રસાદ તો લા. એટલે આપણે જેને કઈ પ્રસાદ નહીં આપો, કેમ કે એનો ભગવાન જ ભોગનો. જીનની આરાધનાની અંદર એ વાતને ક્યાંય સ્થાન મળે નહીં, કેમ કે આ જીન છે. પછી તું આ શું કરસ ભાઈ? એને કેવી રીતે નિવેદ થઈ રહ્યા? એટલે કેવત થઈ ગઈ કે અપાસરે અપાસરે તો સામાયિક હોય, ઢોકળા નો. આ ઢોકળા શબ્દ શું કામ કીધું ખબર છે? સૌથી વાલમ વાલા ઢોકળા કોને હોય?
વાણિયાને.
વાણિયાને ને વાણિયાને જો કંટ્રોલ ન રાખો તો ઘરમાં ત્રીસે ઢોકળા.
એમ તો આપણને બનાવીને પૂછે, પછી છેલ્લે
અમે ધ્યાન. અહીંયા જે વાત છે, એક જે કઈ તત્વ છે ને એટલું પરફેક્ટ આપ્યું છે, એટલા માટે કે ક્યાંય આપણાથી આરાધનામાં દોષ ન થાય. એકવાર લક્ષ પાકું હોય ને જીનનું, તો એ ઉપાસનામાં આરાધનામાં ક્યાંક આપણે આઘા પાછા થતા હોય તો આપણને ત્યારે ચેક મળે કે જીન સાથે આ સુસંગત છે. હવે એમ કહ્યું કે મારું આ કામ થતું નથી, જેને માનતા કરી લો, તો માનતા જીનની તો નહીં થાય પણ બીજા ગોતવા પડે. કારણ જીનની માનતા તો થાય નહીં, એને મહાવીરની માનતા માને તો કઈ લાભ નથી. જાણે છે એ તો વિતરાક ને પૈસા પડી જશે, હું માનતા માનીશ તો પૈસા પડી જશે, માનતા પૂરી થાય કે ન થાય. જીન શબ્દ આપીને તો અદભુત કામ કર્યું છે. આત્મ સ્વભાવ માટે આરાધના જીનને કરવાની, બીજાને નહીં. પૂર્ણતાના લક્ષ્ય સાધનાની શરૂઆત, અને પૂર્ણતામાં જીનથી અધિક પૂર્ણતા અરિયંત પદની સાધના. એ જીન છે એ સિદ્ધ છે અપેક્ષા. તો આ પૂર્ણતાના લક્ષ્ય, આ જીનનો માર્ગ, અહીંયા જરાક જો આપણા લક્ષમાં લક્ષ ઓછું હોય, એટલે કયું કહેવતું છે, માફ નીચું નહીં, લક્ષ ચૂક નિશાન ચૂક માફ. તો નિશાન ચૂકી જાય તો માફ છે, નહીં માફ નીચું નિશાન, ખોટું નિશાન, સસ્તું નિશાન, સહેલું નિશાન એ લઈશ તો તારે કઈ બાળામણી થવાની જરૂર નથી. લક્ષ જીનનું અને ન પહોંચ્યો કદાચ માફ. સાહેબ આ જન્મની સાધનામાં જીનના લક્ષને પહોંચાયું નથી, માફ છે તમે. કારણ કે પરંપરાએ તારા પગ જીન તરફ જ જવાના છે, કેમ કે હવે લક્ષમાં તે કોઈ બીજું નીચું નિશાન રાખ્યું નથી. તો નહીં તો જીનમાંથી સીધો આવે કે ઇન્દ્ર રાખો, જીનમાં તો પહોંચાય નથી. અને ઇન્દ્રમાં ન પહોંચે તો સાહેબ ચક્રવર્તી તો રાખો હવે, અને કઈ તો છે કે રાજા તો બનાવો, નગર શેઠ કરજો, એમાં હાલ ચાલો આશીર્વાદ આપો કઈ આવા કે આ નહીં ઓળખ ના એટલો નહીં થાય, આ રાખો એ નહીં થાય. તો છેવટે મેલ મોટીડા કરવત આ દશા થયો. જો નીચું નિશાન રાખ્યું તો આ દશા, બધી સાધના દશા તાર ક્યાંય નીચું નિશાન નહીં રાખશો, પહોંચાય કે ન પહોંચાય. સંકલ્પ શુદ્ધ કરવો, પૂર્ણતાના લક્ષ્ય સાધના કરવી, અને જીનેશ્વરથી વધારે કોઈ બીજો પૂર્ણતાનો લક્ષ્ય નથી. તારા આત્માની પૂર્ણતા તારે પ્રાપ્ત કરવી હશે તો જીન પદ સિવાય કોઈ બીજો આધાર નથી. જીન પદ નિજ પદ એકતા એક જ છે. આ જીન પ્રગટ છે અને તું અપ્રગટ છો, એનું સ્વરૂપ આવિર્ભાવ છે, તારું સ્વરૂપ તિરોહિત છે, કોઈ ભેદ નથી, કોઈ ભેદ નથી. આવો અડગ નિશ્ચય આવે સાધનામાં. તો આ જે એની અંદર કહ્યું છે કે રત્નત્રય, એ રત્નત્રયની અંદર કેવા પામ્યો તે નિજ સ્વરૂપ, અને તે માર્ગ જીનનો પામ્યો. જીન અને નિજમાં કોઈ ભેદ કર્યા નથી. કેવા શબ્દ એટલે અથવા
અથવા
ધીસ ઓર ધેટ. તો નિજ અને જીન એ બેમાં તરજે માનવું, બેમાં કોઈ ભેદ નથી. અદભુત વાત છે. વિશેષ ગાથાઓ ચાર લંબી ગાથાઓ છે, રાત્રિના લઈશું. સંચાલકશ્રીની સૂચના આવી ગઈ છે મને, શિબિરની આપણે સમાપ્તિ કાલે બપોરે કરીશું. તો રાત્રે આજે અન્ય પત્રનો સ્વાધ્યાય નહીં કરીએ આમ જવાય, કારણ કે કયું કેટલું ચાલે છે ખબર પડે.
સમય અનુકૂળતા બધું પ્રશ્નો કરી રાખશું. કોઈને પ્રશ્ન હોય તો પ્રયાસ લઈ નથી આપી
દીધું, એટલે ટૂંકમાં આપણે પ્રશ્ન કરી પહેલાં તો મારે કંઈક પાછું પૂરું કરવું ને, પણ મારે કંઈ કરવાનું નથી, એટલે મને એ કોઈ વિકલ્પ જ નથી. જેમ ચાલે છે આપણે, આ તો સામૂહિક ચાલે છે. શિબિરનો અર્થ જ આપણે સ્વાધ્યાયકર તરીકે વ્યવસ્થાના ભાગરૂપે એકને બે આવી દીધો છે, બાકી આ બધાનો આપણો અત્યારે સત્સંગ ચાલે છે, ચાલશે. એમાંથી જે વાત નીકળવી હશે તે નીકળશે, બસ એ રીતે. પણ એટલું નક્કી કે કાલે આપણે 11 વાગે આ બધું પૂરું કરશું, એ માર્ગ મળે. ત્યાર પછી 1 કલાક પ્રશ્નો કરી કરવાનું.